એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં.
નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે પશ્ચિમી તત્વજ્ઞાનના એક એવા મોટા ગજાના વિચારકની વાત કરવાના છીએ જેમણે આપણા આજના વિચારો પર, ખાસ કરીને સ્વતંત્રતા અને સરકાર વિશેની આપણી સમજ પર ઊંડી છાપ છોડી છે. જ્હોન લોક.
હા, ખરેખર જ્હોન લોક, એમનો સમયગાળો હતો 1632 થી 1704. અંગ્રેજ ચિંતક. અને જુઓ, એમને બે મોટા ખિતાબ મળ્યા છે, અનુભવવાદના પિતા અને આધુનિક ઉદાર લોકશાહીના ઘડવૈયા. આ કંઈ નાની વાત નથી.
બિલકુલ. એમણે જે રીતે વ્યક્તિગત અધિકારો અને તર્ક પર આધારિત શાસનની વાત કરી, એણે આવનારી સદીઓ માટે એક રીતે દિશા જ નક્કી કરી દીધી.
બરાબર.
તો આજે આપણે એમના જીવનને, એ સમયના સંદર્ભને સમજવાની કોશિશ કરીશું. એમના જે ક્રાંતિકારી વિચારો હતા એમાં થોડા ઊંડા ઉતરીશું. એમના મુખ્ય પુસ્તકો અને એમની અસર આધુનિક દુનિયા પર કેવી રહી એ બધું સમજવાનો પ્રયત્ન રહેશે.
ચોક્કસ, ચાલો શરૂ કરીએ. અને જુઓ, લોકને સમજવા માટે એમનો સમય સમજવો બહોત જરૂરી છે. 17મી સદીનું ઇંગ્લેન્ડ, એ સમય એટલે ભારે ઉથલપાથલનું. તમે વિચારો, ઇંગ્લિશ સિવિલ વોર થયો 1642 થી 1651 સુધી. રાજા ચાર્લ્સ પહેલાને ફાંસી અપાઈ.
બાપરે.
પછી થોડો સમય કોમનવેલ્થ શાસન રહ્યું, ફરી પાછી રાજાશાહી આવી 1660માં, અને છેલ્લે પેલી 1688ની ગૌરવપૂર્ણ ક્રાંતિ. લોકે આ બધું આમ નજરો નજર જોયું હતું.
એટલે એમના જીવનકાળ દરમિયાન સતત રાજકીય અસ્થિરતા અને સંઘર્ષ ચાલ્યા જ કર્યો. આ બધા અનુભવોની એમના શાસન અને સત્તા વિશેના વિચારો પર શી અસર પડી હશે?
ખૂબ જ નિર્ણાયક અસર. એમણે જોયું કે નિરંકુશ રાજાશાહી કેટલી ભયાનક હોઈ શકે. પેલો રાજાનો દૈવી અધિકારનો ખ્યાલ હતો ને, એના પ્રત્યે એમને સખત અવિશ્વાસ થઈ ગયો. આ બધા અનુભવોમાંથી જ એમને પ્રેરણા મળી કે શાસન એવું હોવું જોઈએ જે જુલમી ના હોય પણ લોકોના અધિકારો સાચવે. એટલે પેલી અસ્થિરતામાંથી જ એમના સ્થિર અને તર્કબદ્ધ શાસનના વિચારો જન્મ્યા.
અને એ જ અરસામાં બૌદ્ધિક રીતે પણ મોટો બદલાવ આવી રહ્યો હતો. પેલી વૈજ્ઞાનિક ક્રાંતિ, ગેલિલિયો, ન્યૂટન, બોઇલ જેવા લોકો
નેતાઓ હતી, પેલી સ્કોલેસ્ટિક ફિલોસોફી એને પડકારી રહી હતી. અને એના બદલે નિરીક્ષણ, પ્રયોગ અને અનુભવ પર ભાર મૂકવાની વાત આવી, એટલે કે અનુભવવાદ, એમ્પિરિઝમ. લોક તો આ બધાના આમ સક્રિય સભ્ય હતા, રોયલ સોસાયટીના ફેલો પણ બન્યા, અને ખાસ કરીને રોબર્ટ બોઇલ હતા ને, એમના પ્રયોગોથી બહુ પ્રભાવિત થયા હતા.
અચ્છા, એટલે એવું કહી શકાય કે જેમ વૈજ્ઞાનિકો કુદરતના નિયમોને નિરીક્ષણથી સમજવા મથતા હતા, એમ લોક માનવ મન અને સમાજના નિયમોને અનુભવ અને તર્કથી સમજવા માંગતા હતા.
બરાબર. આ વૈજ્ઞાનિક અભિગમ જ એમના દર્શનનો આમ પાયો બન્યો.
અને એમના શરૂઆતના જીવન અને ભણતરમાં પણ આ દેખાય છે.
ચોક્કસ. એમનો જન્મ 29 ઓગસ્ટ 1632. પિતા વકીલ હતા અને પ્યુરિટન વિચારધારાના, અને પેલી સિવિલ વોરમાં સંસદના પક્ષે લડ્યા પણ હતા, એટલે કદાચ પેલી સત્તા સામે સવાલ ઉઠાવવાની વૃત્તિ વારસામાં જ મળી હોય.
એમનું શરૂઆતનું ભણતર વેસ્ટમિનિસ્ટર સ્કૂલમાં થયું, પછી ઓક્સફોર્ડ ગયા. સાંભળ્યું છે કે શરૂઆતમાં તો પાદરી બનવાનો વિચાર હતો.
હા, શરૂઆતમાં એવું હતું, પણ પછી ધીમે ધીમે એમનો રસ પ્રાકૃતિક દર્શન એટલે કે નેચરલ ફિલોસોફી અને ચિકિત્સા, મેડિસિન તરફ ગયો. ઓક્સફોર્ડમાં જે પરંપરાગત એરિસ્ટોટેલિયન ભણતર હતું એનાથી એ બહુ ખુશ નહોતા, એટલે ફરી પેલી પરંપરાને પડકારવાની વાત આવી.
અને મેડિસિનનો અભ્યાસ એમના માટે બહુ મહત્વનું સાબિત થયો નહીં?
હા, બહુ જ. ભલે એમની પાસે ફોર્મલ મેડિકલ ડિગ્રી નહોતી, પણ અભ્યાસ ઊંડો કર્યો અને પ્રેક્ટિસ પણ કરી. હવે જુઓ, મેડિસિનમાં કેવું હોય, તમારે દર્દીના લક્ષણોનું બારીકાઈથી નિરીક્ષણ કરવું પડે નિદાન માટે.
બરાબર.
લોકે એ જ વાત પકડી કે જ્ઞાન મેળવવા માટે પણ આપણી ઇન્દ્રિયો જે અનુભવ કરે છે એનું નિરીક્ષણ જ મુખ્ય છે. આ જ બન્યો એમના અનુભવવાદનો પાયો.
અને આ મેડિકલ જ્ઞાન જ એમને રાજકારણના કેન્દ્રમાં લઈ આવ્યું, પેલી લોર્ડ એશલીવાળી ઘટનાથી.
બરાબર. 1666ની વાત છે. લોર્ડ એશલી, જે પાછળથી અર્લ ઓફ શેફ્ટ્સબરી બન્યા, એમના લિવર પર એક સિસ્ટ હતી. લોકે એનું સફળ ઓપરેશન કર્યું અને એમનો જીવ બચાવ્યો.
ઓહ.
બસ ત્યારથી તેઓ શેફ્ટ્સબરીના ખાસ સલાહકાર અને સચિવ બની ગયા.
એટલે સીધો જ ઉચ્ચ રાજકીય વર્તુળોમાં પ્રવેશ મળ્યો. રાજકારણની બધી આંટી ઘૂંટીનો આમ નજીકથી અનુભવ થયો.
પણ આ જોડાણ થોડું જોખમી પણ સાબિત થયું ને. શેફ્ટ્સબરી પર રાજદ્રોહનો આરોપ આવ્યો ત્યારે લોકને પણ ભાગવું પડ્યું.
હા, એવું જ થયું. 1683માં એમને ઇંગ્લેન્ડ છોડીને હોલેન્ડ જતું રહેવું પડ્યું. પણ જુઓ, ક્યારેક ખરાબમાં પણ સારું થાય. આ 6 વર્ષ જે દેશ નિકાલમાં ગયા 1683 થી 1689, એ એમના લખવા માટે બહુ જ ફળદાયી નીવડ્યા.
એટલે એમના મુખ્ય ગ્રંથો ત્યાં લખાયા.
હા, એમના 2 સૌથી મહાન ગ્રંથો માનવ સમજણ અંગે એક નિબંધ અને સરકાર પર 2 નિબંધો એ લગભગ આ સમયમાં જ પૂરા થયા. હોલેન્ડનું વાતાવરણ પણ થોડું મુક્ત હતું બૌદ્ધિક રીતે. ત્યાં બીજા શરણાર્થીઓ સાથે મળવાનું થયું. એ બધાથી એમના વિચારો વધુ પાક્કા થયા.
અને પછી 1688માં પેલી ગ્લોરિયસ રેવોલ્યુશન થઈ. એ પછી તેઓ ઇંગ્લેન્ડ પાછા આવ્યા અને આ પુસ્તકો પ્રકાશિત કર્યા અને તરત જ ફેમસ થઈ ગયા.
બરાબર, ઇંગ્લેન્ડના મુખ્ય વિચારકોમાં એમનું નામ આવી ગયું.
તો ચાલો હવે એમના આ મુખ્ય કાર્યો અને એમાં રહેલા વિચારોની જ વાત કરીએ. માનવ સમજણ અંગે એક નિબંધથી શરૂ કરીએ. શું છે એમાં મુખ્ય વાત?
જો, આ પુસ્તક છે ને એ જ્ઞાન મીમાંસા એટલે કે ઇપિસ્ટમોલોજીમાં એક મોટો પડાવ છે. એનો મુખ્ય વિચાર છે ટેબ્યુલા રાસા.
ટેબ્યુલા રાસા એટલે કોરી પાટી.
હા, કોરી પાટી. એમનું કહેવું હતું કે માણસ જન્મે ત્યારે એનું મન એક કોરી પાટી જેવું હોય છે. એના પર કશું જ લખેલું નથી હોતું. હવે આ વિચાર ખાલી જ્ઞાન વિશે નહોતો, એ પોતે એક રાજકીય બોમ્બ જેવો હતો.
કઈ રીતે?
વિચારો, જો જ્ઞાન જન્મજાત નથી તો પછી રાજાને રાજ કરવાનો દેની અધિકાર ક્યાંથી આવ્યો? કે કોઈ કુલીન વર્ગ જન્મથી જ શ્રેષ્ઠ કેવી રીતે હોઈ શકે? જો મન કોરી પાટી છે તો બધા માણસો જ્ઞાન મેળવવાની બાબતમાં તો સમાન રીતે જ જન્મે છે.
અચ્છા, એટલે બધું જ જ્ઞાન અનુભવથી જ આવે છે. કાં તો બહારની દુનિયાને આપણી ઇન્દ્રિયો દ્વારા અનુભવીએ, સેન્સેશન, અથવા આપણા મનની અંદર જે ચાલે છે એનો અનુભવ કરીએ, રિફ્લેક્શન.
બરાબર. એમણે પેલું દેકાર્થ જેવા તર્કવાદીઓનું માનવું હતું ને કે અમુક વિચારો જન્મજાત હોય છે, એ વાતને સાવ નકારી કાઢી. એમણે કહ્યું કે આપણી પાસે જે પણ વિચારો છે, ભલે સરળ હોય કે ગમે તેટલા જટિલ, એ બધાનો પાયો તો અનુભવ જ છે. એમણે પેલું પદાર્થોના ગુણધર્મોનું પણ વિભાજન કર્યું. પ્રાથમિક ગુણધર્મો જેમ કે આકાર, કદ, ગતિ, જે વસ્તુમાં જ હોય છે,
અને બીજા,
અને ગૌણ ગુણધર્મો જેમ કે રંગ, ગંધ, સ્વાદ, જે ખરેખર તો આપણા મનમાં પેદા થાય છે, વસ્તુના પોતાના ગુણધર્મ નથી. આ પણ અનુભવ પર જ ભાર મૂકે છે કે આપણી ઇન્દ્રિયો દુનિયાને કઈ રીતે જુએ છે, રચે છે. આ પુસ્તકે ખરેખર બ્રિટિશ અનુભવવાદનો પાયો નાખ્યો.
બહુ રસપ્રદ વાત છે. હવે વાત કરીએ એમના બીજા મોટા ગ્રંથની, સરકાર પર 2 નિબંધો. આ પુસ્તકને આધુનિક લોકશાહીનો પાયો કેમ કહેવાય છે?
એટલા માટે કે આમાં લોકે સ્થાપિત કર્યું કે સરકારની સત્તાનો સાચો સ્ત્રોત રાજા કે ભગવાન નથી, પણ લોકો પોતે છે. પહેલા નિબંધમાં તો એમણે પેલું રોબર્ટ ફિલ્મરનું રાજાના દેવી અધિકારનું જે સિદ્ધાંત હતો એનું ખંડન કર્યું. પણ બીજો નિબંધ એ ખરેખર ક્રાંતિકારી છે.
એવા શું છે?
એમાં એમણે કુદરતી અવસ્થા, સ્ટેટ ઓફ નેચરની કલ્પના કરી.
જે પેલું થોમસ હોબ્સ માનતા હતા એનાથી અલગ હતી નહીં? હોબ્સ તો કહેતા હતા કે કુદરતી અવસ્થા એટલે બસ મારા મારીને અંધાધૂંધી.
બરાબર, હોબ્સથી એકદમ વિરુદ્ધ. લોક માનતા હતા કે કુદરતી અવસ્થામાં પણ એક નૈતિક કાયદો, લો ઓફ નેચર હોય છે, તર્ક હોય છે, અને દરેક વ્યક્તિ પાસે જન્મથી જ અમુક કુદરતી અધિકારો, નેચરલ રાઇટ્સ હોય છે.
કયા અધિકારો?
મુખ્યત્વે 3, જીવન, સ્વતંત્રતા અને સંપત્તિ, લાઈફ, લિબર્ટી એન્ડ પ્રોપર્ટી. અને આ અધિકારો સરકાર આપે એ પહેલાથી જ હોય છે, એ સહજ છે.
તો પછી સરકારની જરૂરત શું છે જો અધિકારો પહેલેથી જ હોય તો?
સારો સવાલ છે. જરૂર એટલા માટે છે કે કુદરતી અવસ્થામાં આ અધિકારોનું રક્ષણ કરવાની કોઈ ગેરંટી નથી, કોઈ નિષ્પક્ષ ન્યાય કરનાર નથી, કોઈ એક સરખો કાયદો નથી. એટલે લોકો શું કરે? પોતાની મરજીથી, પરસ્પર સંમતિથી, કન્સેન્ટ ઓફ ધ ગવર્ન્ડ, એક સામાજિક કરાર, સોશિયલ કોન્ટ્રાક્ટ કરે છે અને સરકાર બનાવે છે.
અને સરકારનું કામ?
સરકારનું મુખ્ય કામ જ આ કુદરતી અધિકારોનું રક્ષણ કરવાનું છે. એટલા માટે જ લોક પેલું કહે છે ને, સરકારનું બીજો કોઈ ઉદ્દેશ નથી સિવાય કે સંપત્તિનું રક્ષણ. અને અહીં સંપત્તિનો અર્થ ખાલી માલ મિલકત નહીં પણ વ્યાપક છે, જીવન, સ્વતંત્રતા અને માલ મિલકત બધું જ.
અને આ સરકારની સત્તા પર કોઈ મર્યાદા ખરી કે નહીં કે એ પણ નિરંકુશ બની શકે?
ના, બિલકુલ નહીં. આ જ તો લોકની ખાસ વાત છે. સરકાર લોકોની સંમતિથી બનેલી છે એટલે એની સત્તા મર્યાદિત, લિમિટેડ ગવર્મેન્ટ જ હોવી જોઈએ. અને જો સરકાર આ કરાર તોડે, લોકોના અધિકારો છીનવી લે, જુલમી બની જાય તો?
તો શું?
તો લોકોને પૂરો અધિકાર છે કે એ સરકારને બદલી નાખે અથવા જરૂર પડે તો એની સામે ક્રાંતિ પણ કરે. રાઇટ ઓફ રેવોલ્યુશન. આ વિચાર કેટલો જોરદાર હતો, અમેરિકન અને ફ્રેન્ચ ક્રાંતિને આમાંથી જ પ્રેરણા મળી.
વાહ, આ રાજકીય વિચારોની સાથે સાથે એમણે ધાર્મિક સહિષ્ણુતાની પણ બહુ વાત કરી છે, સહિષ્ણુતા અંગે એક પત્રમાં.
હા, એ પણ એટલો જ મહત્વનો મુદ્દો છે. એમણે સ્પષ્ટ કહ્યું કે સરકારનું કામ લોકોના નાગરિક હિતો એટલે કે જીવન, સ્વતંત્રતા, સંપત્તિનું રક્ષણ કરવાનું છે, એમના આત્માને બચાવવાનું નથી. ધર્મ એ વ્યક્તિની અંગત શ્રદ્ધાની બાબત છે.
એટલે રાજ્યએ એમાં માથું ન મારવું જોઈએ?
બિલકુલ. ચર્ચ અને રાજ્યના કાર્યો અલગ અલગ હોવા જોઈએ. કોઈના પર બળજબરીથી ધર્મ થોપી ન શકાય. આજના સેક્યુલરિઝમનો પાયો અહીં નંખાયો.
જોકે એમની આ સહિષ્ણુતા બધા માટે નહોતી, ખરું ને? એમણે કેથોલિક અને નાસ્તિકોને આમાંથી બાકાત રાખ્યા હતા એવું સાંભળ્યું છે.
હા, એ વાત સાચી છે. એ એમના સમયની મર્યાદા કહી શકાય. એમને ડર હતો કે કેથોલિક લોકો પોપને વફાદાર રહેશે, ઇંગ્લેન્ડના રાજાને નહીં, અને નાસ્તિકો કોઈ નૈતિક બંધન માનશે નહીં એટલે ભરોસાપાત્ર નથી. આ ટીકા થાય છે એમની, પણ તેમ છતાં ધાર્મિક સ્વતંત્રતાની ચર્ચા શરૂ કરવાનો શ્રેય તો એમને આપવો જ પડે.
અને શિક્ષણ વિશે પણ એમના વિચારો હતા, શિક્ષણ અંગે કેટલાક વિચારોમાં?
હા, અને ત્યાં પણ પેલો અનુભવવાદ દોકાય છે. જો મન કોરી પાટી હોય તો પછી બાળકનું ચારિત્ર્ય ઘડવામાં શિક્ષણ અને આસપાસના વાતાવરણનો જ મુખ્ય ફાળો હોય ને?
બરાબર.
એમણે ગોખણપટ્ટીનો વિરોધ કર્યો. કહ્યું કે શિક્ષણ વ્યવહારુ હોવું જોઈએ, તર્કશક્તિ અને નૈતિક ચારિત્રનો વિકાસ કરે એવું હોવું જોઈએ. એક રીતે આ બાળ કેન્દ્રિત શિક્ષણનો વિચાર હતો.
તો જો આપણે એમના મુખ્ય યોગદાનને ટૂંકમાં જોઈએ તો અનુભવવાદ, જેનાથી જ્ઞાન કેવી રીતે મળે એની નવી સમજ આપી, પછી કુદરતી અધિકારો, સામાજિક કરાર, મર્યાદિત સરકાર, આ બધાથી રાજકીય ચિંતનને નવી દિશા મળી, ધાર્મિક સહિષ્ણુતા અને શિક્ષણમાં અનુભવ અને તર્કનું મહત્ત્વ, આ બધું મળીને એક એવી વ્યક્તિની છબી ઊભી કરે છે જે સ્વતંત્રતા અને તર્કને મહત્ત્વ આપે છે.
એકદમ બરાબર. અને આ વિચારોની અસર જુઓ કેટલી વ્યાપક. એમના પછીના જે વિચારકો આવ્યા, વોલ્ટેર, મોન્ટેસ્ક્યુ, પ્રબુદ્ધ યુગના મોટા નામો, એ બધા એમનાથી પ્રભાવિત હતા. અમેરિકન ક્રાંતિ પર તો સીધો જ પ્રભાવ હતો.
હા, પેલું અમેરિકન સ્વતંત્રતાની ઘોષણાપત્રમાં જે લખ્યું છે, જીવન, સ્વતંત્રતા અને સુખની શોધ, એ લાઈફ લિબર્ટી એન્ડ પરસ્યુટ ઓફ હેપીનેસ, એ તો સીધું લોકના જીવન, સ્વતંત્રતા અને સંપત્તિ જેવું જ લાગે છે.
હા, થોમસ જેફરસને એમાંથી જ પ્રેરણા લીધી હતી. અને અમેરિકાના બંધારણમાં પણ જે શક્તિ વિભાજન અને મર્યાદિત સરકારની વાત છે, એના મૂળમાં પણ લોકના વિચારો છે.
દાર્શનિક રીતે પણ એમનો પ્રભાવ રહ્યો.
ચોક્કસ. બર્કલે, હ્યુમ જેવા અનુભવવાદીઓ માટે એમણે રસ્તો બનાવ્યો. અને ઇમેન્યુઅલ કાંટ જેવા તર્કવાદીઓને પણ પડકાર ફેંક્યો કે ભાઈ, અનુભવવાદનો જવાબ આપો. ઉદાર રાજકીય દર્શનનો તો એમને પાયો માનવામાં આવે છે. આજે પણ જુઓ, સરકારની સત્તા કેટલી હોવી જોઈએ, વ્યક્તિના અધિકારો શું છે, ધાર્મિક સ્વતંત્રતા, આ બધી ચર્ચાઓમાં લોકના વિચારો ક્યાંક ને ક્યાંક આવી જ જાય છે.
એમના અમુક વાક્યો ખરેખર આજે પણ એટલા જ સચોટ લાગે છે. જેમ કે પેલું, કોઈ પણ માણસનું જ્ઞાન તેના અનુભવથી આગળ વધી શકે નહીં.
સીધી વાત.
હા, અનુભવવાદનો સાર. અથવા પેલું વાક્ય, દરેક માણસનું પોતાના વ્યક્તિત્વ પર અધિકાર છે, આના પર તેના સિવાય કોઈનો હક નથી.
આ છે સ્વ માલિકી, સેલ્ફ ઓનરશીપનો સિદ્ધાંત. મારી જાત પર મારો પોતાનો હક. આમાંથી જ વ્યક્તિગત સ્વતંત્રતા અને મહેનત કરીને સંપત્તિ મેળવવાનો અધિકાર આવે છે.
અને કાયદા વિશેનો એમનો આ વિચાર પણ મને બહુ ગમે છે. કાયદાનો અંત નાબૂદી કે નિયંત્રણ નથી, પરંતુ સ્વતંત્રતાનું રક્ષણ અને વિસ્તરણ છે.
બહુ મહત્વની વાત છે. એમનું કહેવું હતું કે સારો કાયદો તમારી સ્વતંત્રતા છીનવી નથી લેતો, પણ એને શક્ય બનાવે છે. જ્યાં કાયદો જ નથી ત્યાં સાચી સ્વતંત્રતા નથી, ત્યાં તો જંગલ રાજ છે. કાયદો આપણને બીજાની મનમાનીથી બચાવે છે.
જો કે લોકના વિચારો આટલા પ્રભાવશાળી હોવા છતાં એમના પર ટીકાઓ પણ થઈ છે, જેમ કે પેલો ટેબ્યુલા રાસાનો વિચાર.
હા, એના પર સવાલો ઉઠ્યા છે. આજનું જે કોગ્નેટિવ સાયન્સ છે, ભાષાશાસ્ત્ર છે, એ કહે છે કે માણસના મગજમાં કદાચ અમુક જન્મજાત રચનાઓ કે ક્ષમતાઓ હોય છે જ, જેમ કે ભાષા શીખવાની ક્ષમતા. એટલે લોકે જે સાવ કોરી પાર્ટી કહી દીધું એ કદાચ થોડું વધારે પડતું હતું.
અને એમના સંપત્તિના સિદ્ધાંતની પણ ટીકા થાય છે, ખાસ કરીને માર્ક્સવાદી વિચારકો તરફથી.
હા, એમનું કહેવું છે કે લોકનો જે શ્રમ આધારિત સંપત્તિનો સિદ્ધાંત છે, એનાથી અમર્યાદિત સંપત્તિ ભેગી કરવાની અને આર્થિક અસમાનતાને યોગ્ય ઠેરવી શકાય છે. અમુક ટીકાકારો તો ત્યાં સુધી કહે છે કે આ સિદ્ધાંતનો ઉપયોગ સંસ્થાનવાદીઓએ કર્યો મૂળ નિવાસીઓની જમીનો પડાવી લેવા માટે વૈચારિક આધાર તરીકે.
અને પેલી સહિષ્ણુતાની મર્યાદાઓ કેથોલિક અને નાસ્તિકોવાળી, એની તો આપણે વાત કરી. હમણાં તો સંસ્થાનવાદ અને ગુલામી સાથે એમના શું સંબંધ હતા એની પણ ચર્ચા ચાલી રહી છે.
બરાબર, એ વાત પણ સામે આવી છે કે અમેરિકામાં જે કેરોલિના કોલોની હતી એના બંધારણ ઘડવામાં એમની ભૂમિકા હતી અને એ બંધારણમાં ગુલામીની જોગવાઈ હતી. હવે આ વાત એમના પેલા સાર્વત્રિક કુદરતી અધિકારોના સિદ્ધાંત સાથે કેવી રીતે બંધ બેસે એક મોટો અને જટિલ પ્રશ્ન છે. ઇતિહાસકારો અને ફિલોસોફરો એના પર આજે પણ વિચાર કરી રહ્યા છે, પણ આ ટીકાઓ આપણને લોકને એમના સમયના સંદર્ભમાં વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
આટલા ગહન વિચારોની વચ્ચે એમના જીવનની અમુક રસપ્રદ વાતો પણ છે, જેમ કે એમણે પોતાના મુખ્ય પુસ્તકો પોતાનું નામ છાપ્યા વગર પ્રકાશિત કર્યા હતા રાજકીય જોખમને કારણે.
હા, ખૂબ સાવધ રહેતા હતા. અને પેલું યાદ છે, એમને વર્ષો સુધી હવામાનની ડાયરી લખી હતી, રોજની નોંધ રાખતા.
સાચે?
હા, આ પણ પેલું બતાવે છે કે નિરીક્ષણ અને અનુભવ પર એમનો કેટલો ભાર હતો.
એમની પાસે પુસ્તકોનો બહુ મોટો સંગ્રહ હતો, 4000થી વધુ પુસ્તકો. એ બતાવે છે કે એમને કેટલા બધા વિષયોમાં રસ હતો. મેડિસિન, ધર્મ, રાજકારણ, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર.
અને એટલું જ નહીં, એમણે બેંક ઓફ ઇંગ્લેન્ડની સ્થાપનામાં પણ મદદ કરી હતી. એટલે એ ખાલી લાઇબ્રેરીમાં બેસીને લખનારા ફિલોસોફર નહોતા, પણ જાહેર જીવનમાં વ્યવહારુ બાબતોમાં પણ સક્રિય હતા. એમનું જીવન અને કામ બંને બહુપક્ષીય હતા, એમના વિચારોની જેમ જ.
ખરેખર અદ્ભુત વ્યક્તિત્વ, અને એમનો વારસો તો આજે પણ જીવંત છે. એમણે સાચા અર્થમાં આધુનિક દુનિયાનો પાયો નાખ્યો એમ કહી શકાય.
તો છેલ્લે એક વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ. લોકે અનુભવ અને તર્ક પર ભાર મૂક્યો. એમણે કહ્યું કે સરકારનું મુખ્ય કામ વ્યક્તિના કુદરતી અધિકારો, જીવન, સ્વતંત્રતા અને સંપત્તિનું રક્ષણ કરવાનું છે. હવે આજનો યુગ જુઓ, ડિજિટલ યુગ. અહીં ડિજિટલ સંપત્તિ, ડેટા, ઓનલાઈન પ્રાઇવસી જેવા નવા ખ્યાલો આવ્યા છે. તો શું લોકનો આ મૂળભૂત સિદ્ધાંત અહીં પણ લાગુ પડે? શું આપણી ડિજિટલ પ્રાઇવસી એ લોકની સંપત્તિની વ્યાખ્યામાં આવી શકે, જેનું રક્ષણ કરવું સરકારની ફરજ બને?
આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. લોકના વિચારો ભલે 300 કરતાં વધુ વર્ષ જૂના હોય, પણ તે આજે પણ આપણને આપણા અધિકારો, આપણી સરકારો અને આપણી પોતાની સ્વતંત્રતા વિશે પાયાના સવાલો પૂછવા માટે મજબૂર કરે છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.